નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિદ્ધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે આજથી ફોર્મ ભરાશે. રાજ્યમાં દીનદયાળ બંદર સત્તામંડળની બંદર જોડાણ પરિયોજના માટે 132 કરોડ રૂપિયા ફાળવવા કેન્દ્ર સરકારની મંજૂરી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા. ઈરાનમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો આર્મેનિયાથી વતન આવવા રવાના. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. સમાચાર વિગતવાર. રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે આજથી ફોર્મ ભરાશે. કેન્દ્ર સરકારમાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળામાં ધોરણ 1માં 25% બેઠકોમાં વિનામૂલ્ય પ્રવેશ માટેની રાજ્ય સરકારની ઓનલાઇન કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા આજથી શરૂ થઈ રહી છે. તારીખ 17 એપ્રિલ સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ વર્ષે રાજ્યની 9709 ખાનગી શાળાઓમાં ધોરણ 1માં 84,228 બેઠકો છે, જેમાં ગુજરાતી માધ્યમની 41,411, અંગ્રેજી માધ્યમની 40,262, હિન્દી માધ્યમની 2,235 તેમજ અન્ય માધ્યમની 320 બેઠકો છે. આરટીઆઈ હેઠળ કુલ 23 શ્રેણીના બાળકોને અગ્રમતા ક્રમમાં મેરિટ મુજબ પ્રવેશ અપાય છે. બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુજરાતમાં દીનદયાળ બંદર સત્તામંડળની બંદર જોડાણ પરિયોજના માટે અંદાજે 132 કરોડ રૂપિયાને મંજૂરી આપી છે, જે બંદર વિકાસને મજબૂત બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે. શ્રી સોનોવાલે કહ્યું, આ પરિયોજના આધુનિક, કાર્યક્ષમ અને મુશ્કેલી મુક્ત બંદર જોડાણ પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તેમણે કહ્યું, બંદર પર માર્ગ ઉપરના પુલના નિર્માણથી મહત્વની અડચણ છે દૂર થશે, તેમજ માર્ગ પરિવહનમાં સુધારો થશે અને ભારતની વસ્તુ વ્યવસ્થાની કાર્યક્ષમતા મજબૂત થશે. રાજ્યમાં આગામી 26 તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન થશે. રાજ્યની 15 મહાનગરપાલિકામાં 1,10,39,473, 84 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અને 11 નગરપાલિકાની 13 બેઠકની પેટા ચૂંટણી માટે 33,66,333 અને 34 જિલ્લા તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણી માટે 2,74,85,945 મતદાર મતદાન કરશે, તેમ રાજ્ય ચૂંટણી આયોગની યાદીમાં જણાવાયું છે. સાબરકાંઠા જિલ્લામાં દેરોલ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા મહાસંમેલન યોજાયું. તિરુપતિ ઋષિવન ખાતે યોજાયેલા સંમેલનમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈ ખેડૂતો સાથે સીધો સંવાદ કર્યો. આ પ્રસંગે ઉર્જામંત્રી ઋષિકેશ પટેલે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને પણ બિરદાવ્યા હતા.
તમે જે શાકભાજી વાવતા હોય, જે ફળ ફળાદી ઉગાડતા હોય, એ પ્રાકૃતિક ખેતી આધારિત બનાવી ઘઉં, ચોખા, કઠોળ જે પણ વાવતા હો, શરૂઆત તમે તમારાથી કરી અને આનો વિસ્તાર પ્રત્યેક ખેતર સુધી, પ્રત્યેક ખેડૂત સુધી, ઇંચે ઇંચ જમીનની અંદર જે પ્રકૃતિએ આપણી વ્યવસ્થા જે બનાવી છે, એ વ્યવસ્થામાં સહભાગી થઈ અને માનવ જીવન બચાવવાનું કામ કરવાનો સંદેશો અહીંથી આપવામાં આવ્યો છે.
ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસે ભૃગુરાજસિંહ ચૌહાણને ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે. ભૃગુરાજસિંહ ચૌહાણ ઉમરેઠ તાલુકા પંચાયતમાં 3 ટર્મ સુધી પ્રમુખ પદે પણ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના અવસાન બાદ ખાલી પડેલી ઉમરેઠ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં ભાજપે સ્વર્ગીય ગોવિંદ પરમારના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે. અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન યુદ્ધના કારણે ભારત અને ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતના શિપિંગ કંપનીઓમાં નોકરી કરતા શિપમેન્સ, ફિશરમેન તથા અન્ય ભારતીય કામદારો યુદ્ધના કારણે ફસાઈ ગયા છે. તેઓ ઈરાનથી ભારત આવવા માટે અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના વર્કરોએ ગઈકાલે સોશિયલ મીડિયા પર એક વિડીયો પોસ્ટ કરી ઈરાનથી વહેલી તકે ઇન્ડિયા પહોંચવાની વિનંતી કરી. રાજ્યના માછીમારો સહિતના કામદારોનો જથ્થો બસ પકડીને ઈરાનના આર્મેનિયા તરફ જવા નીકળ્યો છે, જેમાં ગુજરાતી ભાષામાં તેમણે ભારત સરકારને ઉદ્દેશી સંદેશો જાહેર કર્યો છે અને જેમ બને તેમ તે તમામને ભારત સરકારને ઈરાનથી ભારત પહોંચાડવા અપીલ પણ કરી છે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર પણ જોવા મળશે. બે સિસ્ટમના કારણે આજે રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો પણ થશે.
जो मौसम प्रणाली है वर्तमान में, तो नॉर्थ गुजरात में आज साइक्लोनिक सर्कुलेशन है. इसके साथ ही एक डबल डी और आ रहा है 7 अप्रैल से, तो उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट जोन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए. इसके साथ ही जैसे टेम्परेचर से मैक्सिमम काफी अभी नॉर्मल से नीचे ही है.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABDને ફોલો કરશો. સાત એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યભરમાં હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક જિલ્લામાં કમોસમી વરસાદ પણ પડી રહ્યો છે. મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખાનપુર, કડાણા, સંતરામપુર અને લુણાવાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તો બીજી બાજુ મકાઈ, મગ અને ઘાસચારાના પાકમાં ફૂગ અને રોગની ભીતિથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આ અંગે સાંભળીએ મહીસાગરના અમારા પ્રતિનિધિનો અહેવાલ.
રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ મહીસાગર જિલ્લાના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે. સાંજે મહીસાગર જિલ્લાના વાતાવરણમાં અચાનક વાદળછાયા વાતાવરણ બાદ ધીમી ધારે પવન ફૂંકાયો હતો, તેની સાથે ઝરમર વરસાદ પણ વરસ્યો છે. મહીસાગર જિલ્લાના કડાણા, ખાનપુર, સંતરામપુર અને લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારની અંદર સાંજે ઝરમર વરસાદ વરસ્યો છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી બાજુ મકાઈ, મગ અને ઘાસચારાના પાકની અંદર રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે. કૌશિક જોશી, આકાશવાણી સમાચાર, મહીસાગર.
આ સાથે જ કમોસમી વરસાદની અસર અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી. મોડાસા અને મેઘરજ સહિતના વિવિધ વિસ્તારોમાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવતા રાત્રિના સમયે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેને લઈ સાંભળીએ અરવલ્લીના અમારા પ્રતિનિધિનો અહેવાલ.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીની અસર અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી હતી. સમી સાંજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ સાથે હળવો પવન ફૂંકાયો હતો. ત્યારબાદ મોડી રાત્રે મોડાસા અને મેઘરજ તાલુકાના કેટલાક વિસ્તારોમાં ક્યાંક ગાજવીજ સાથે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વીજળીના કડાકા સાથે વરસેલા વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આકાશવાણી માટે અંકિત ચૌહાણ, અરવલ્લી.
અમદાવાદમાં પણ ગઈકાલ સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે આજે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. પ્રથમ મુકાબલામાં પંજાબ સામે પરાજય બાદ ગુજરાતની ટીમ આ મેચમાં વિજયની આશા સાથે રમશે. અન્ય મુકાબલામાં આજે દિલ્હી કેપિટલ્સ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે મુંબઈ ઇન્ડિયન્સ સામે ટકરાશે. આ મેચ બપોરે 3:30 વાગે શરૂ થશે. નોંધનીય છે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલથી T20 ક્રિકેટની મેચ દરમિયાન મેટ્રો ટ્રેન સેવા રાત્રે 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. ભાવનગર સ્વામિનારાયણ મંદિર ખાતે આગામી 15 એપ્રિલ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. મહંત સ્વામીના હસ્તે ભગવાન નીલકંઠ વર્ણીની પ્રતિમાનું લોકાર્પણ થશે. આ અંગે સાંભળીએ પ્રયાગરાજ સ્વામીએ વધુ માહિતી આપી.
સ્વામિનારાયણ ભગવાનની જે 2018ની અંદર વિશ્વ વંદનીય સંત વિભૂતિ મહંત સ્વામી મહારાજની જન્મજયંતિ ઉજવાયેલી, ત્યારબાદ 8 વર્ષ પછી પુનઃ 14 દિવસ માટે ભાવનગરની જનતાને ધર્મ લાભ આપવા માટે સ્વામીજી પધાર્યા છે. તો અનેકવિધ કાર્યક્રમનું આયોજન છે. બાળદિન, યુવાદિન, સત્સંગ દિન અને સાથે સાથે બધા જે સદભાવીઓ, જે ધર્મપ્રેમી જનતા છે એ બધાને માટે પણ સત્સંગના વિશેષ આયોજનો છે. તો ખાસ આપણા સૌ માટે ખૂબ આનંદનો અવસર છે.
અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યમાં આરટીઈ હેઠળ પ્રવેશ માટે આજથી ફોર્મ ભરાશે. રાજ્યમાં દીનદયાળ બંદર સત્તામંડળની બંદર જોડાણ પરિયોજના માટે 132 કરોડ રૂપિયા ફાળવવા કેન્દ્ર સરકારની મંજૂરી. ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા. ઈરાનમાં ફસાયેલા દક્ષિણ ગુજરાતના માછીમારો આર્મેનિયાથી વતન આવવા રવાના. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના. આઈપીએલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.